कृष्णतायां नगताभिषेकतः तथा नमं लौ वनवासयुक्तः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा जयन्ति बाणासुरमौनिलालिता दशाश्य चूडामणिचक्रचुम्बनी सुरासुराधीश शिखान्तशायिनो भवच्छिदस्त्रम्बकपादपांसव मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम् શ્રીમદ ભાગવતની અંદર ભક્ત શિરોમણી ધ્રુવે મધુવનમાં ભગવાનના દર્શન પ્રાપ્ત કર્યા પછી ભગવાનની સ્તુતિ કરી. ધ્રુવજીની અંદર ભગવાનની સ્તુતિ કરવાની શક્તિ નહોતી, ઉંમર નાની હતી, આત્માની શક્તિ ઘણી મોટી હતી, પરંતુ ભાષાની એટલી બધી વિદવત્તા નહોતી. ભગવાન જે જુએ છે તે ભાષાની ભરમાર અથવા વિદવત્તા જોતા નથી, શાસ્ત્રોનું પાંડિત્ય પણ જોતા નથી. ભગવાન જે જુએ છે તે તો ભાવને જુએ છે, પ્રેમને જુએ છે. અને ભાવ તથા પ્રેમથી પ્રેરાઈને ધ્રુવજીએ 5 વર્ષની નાની ઉંમરે મધુવનમાં જઈને ભગવાનના દર્શનને માટે કઠોર સાધના કરી. એટલે 5 મહિનાની સાધના તપશ્ચર્યા પછી ભગવાને દર્શન આપ્યું અને પોતાનો અસાધારણ અનુગ્રહ કરવાને માટે ધ્રુવજીના કપોલ પ્રદેશ ઉપર, ગાલને સંસ્કૃત ભાષામાં કપોલ કહેવામાં આવે છે, કપાળ એટલે ભાલ, ફોરહેડ, પણ કપોલ જ્યારે થઈ જાય સંસ્કૃતમાં ત્યારે પછી એ ભાલ નહીં પણ ગાલ થઈ જાય છે. તો કપોલ પ્રદેશ એટલે ગાલ ઉપર પોતાનો દિવ્ય શંખ લગાડ્યો. દિવ્ય શંખ લગાડીને દિવ્ય સ્પર્શ કર્યો એટલે ધ્રુવજીના શ્રીમુખમાંથી પરમાત્માની સ્તુતિ સહજ રીતે નીકળવા લાગી. એમાં જે પ્રથમ શ્લોક ધ્રુવજીએ ભગવાનની સ્તુતિનો કહ્યો તે શ્લોક વેદોના ઉપનિષદોના નિચોડ રૂપે છે અને પ્રત્યેક માનવે પ્રતિદિન યાદ કરવા જેવો છે. આપણા જીવનની જે સાધના છે પરમાત્માને પામવાને માટેની, એ સાધનાને સતત રીતે ચાલુ રાખવી હોય, જેવી રીતે નદી સમુદ્રની દિશામાં નિત્ય નિરંતર વહ્યા કરે, કોઈ પણ પ્રકારના વિક્ષેપની પરવા કર્યા સિવાય, અંતરાયોની પરવા કર્યા સિવાય ચાલ્યા જ કરે, તેવી રીતે આપણા જીવનની સાધનારૂપી નદીને પરમાત્મા તરફ નિત્ય નિરંતર જો આપણે વહેતી કરવી હોય તો જીવનમાં સાધના પળે પળે કરવી પડે. જો આપણું મન જાગ્રત હોય, જો આપણી પાસે દ્રષ્ટિ હોય તો આપણે સાધના કરવા માટે પ્રતીક્ષા કરવાની રહેતી નથી, પરંતુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ અને પ્રત્યેક પળ આપણે માટે સાધનામય થઈ જાય છે. સૌથી પ્રથમ સાધનાનો આરંભ ક્યારે થાય? ઘણા માણસો એમ કે સવારે સ્નાન કરવું જોઈએ, સ્નાન કરીને પવિત્ર આસન પર વિશેષ આસન પર બેસવું જોઈએ. વળી આસન પર બેસી અને પરમાત્માનું સ્તવન કરવું જોઈએ. પરંતુ શાસ્ત્રો તેવું કહેતા નથી. શાસ્ત્રો તો એમ કહે છે કે તમે જ્યાં પણ હો, જે પણ અવસ્થામાં હો, તે અવસ્થામાં રહીને સાધના પરાયણ બની શકો. એટલે સૌથી પ્રથમ સાધના શૈયામાં જ શરૂ થઈ જાય, પથારીમાં શરૂ થાય. કારણ કે સૌથી પ્રથમ આપણે પ્રભાત કાળે પથારીમાં જ આંખ ઉગાડીએ. જો આપણી પાસે દ્રષ્ટિ હોય, જો આપણી પાસે સમજ શક્તિ હોય, તો આપણે પ્રભાતે ઉઠતા વહેત જ સાધના કરી શકીએ. આપણે વિચાર કરીએ કે ઉઠવાનું આપણા હાથમાં નથી, કોઈ પણ માનવના હાથમાં નથી. ઘણા માણસો રાત્રે સૂઈ જાય છે પથારીમાં અને પછી સૂચના આપે છે કે આવતીકાલે અમુક દિવસ છે, આપણે પર્યટન કરવા જઈશું, આવો કાર્યક્રમ રાખીશું, આવા માણસોને મળીશું, આ પ્રકારની પ્રવૃત્તિ કરીશું. બધી જ સૂચના આપીને, બધો જ નિર્ણય કરીને રાત્રે પછી પથારીમાં સૂઈ જાય. પણ ઘણીવાર એવું જોવા મળે કે પથારીમાં જ મળી જાય, સવારે ઉઠી શકે. માણસોને થાય કે આટલું બધું મોડું થયું છતાં પણ આ કેમ ઉઠ્યા, શું થઈ ગયું? આજે તો વિશિષ્ટ કાર્યક્રમ બનાવવાનો હતો. જોવા માટે જાય ત્યારે શ્વાસ પ્રશ્વાસની ગતિ બંધ પડી ગઈ હોય, હૃદય બંધ પડી ગયું હોય, હાથની નાડી ચાલતી ના હોય. આજુબાજુના માણસોને બોલાવે, ડાક્ટરોને બોલાવે, ડાક્ટરો જુએ, આજુબાજુના માણસો તપાસે અને પછીથી ખબર પડી જાય કે આ તો શરીર નિષ્પ્રાણ બની ગયું, પિંજર રહ્યું છે, પક્ષી ચાલી ગયું, અંગ રહ્યું છે, આત્માએ વિદાય લઈ લીધી, એટલે હવે શરીર નિષ્ક્રિય બની ગયું છે, નિર્જીવ થઈ ગયું છે, નિશ્ચેષ્ટ બની ગયું છે. જેને આપણે મરણ અવસ્થા કહીએ તેવી મરણની અવસ્થાનો આરંભ થઈ ગયો છે. તો કોના હાથની વાત છે? માણસના હાથની વાત છે કે પથારીમાંથી પોતે જાગૃત થઈ શકે, એ સંકલ્પ કરે, વિચાર કરે જાગૃત થવા માટેનો. પણ જાગવાનું તેના હાથમાં નથી, જાગવા માટે તે સ્વતંત્ર નથી, પરતંત્ર છે. એને જાગૃત કરનારી શક્તિ કોઈ બીજી જ છે. એને આપણે કર્મના ઋણાનુબંધો કહીએ, પ્રારબ્ધ કહીએ, કોઈ પણ પ્રકારનું નામ આપીએ, ઈશ્વરનું નામ આપીએ, પરમાત્માનું નામ આપીએ, કોઈ એવી સર્વોપરી સર્વસત્તાધીશ શક્તિ છે કે જે શક્તિ માનવને જગાડે, જીવ માત્રને જગાડે અને જીવ માત્રને જ્યારે એની ઈચ્છા હોય ત્યારે ઉંઘાડી પણ દે, કાયમને માટે પણ ઉંઘાડી દે. જેને આપણે મરણ કહીએ તે મરણ પણ માનવનું થઈ જાય. તો માનવના હાથની વાત નથી. આટલું જો આપણે સમજી જઈએ તો પથારી આપણી સાધના ભૂમિ થઈ જાય. પથારીમાંથી જાગીએ એટલે તરત જ પેલી પરાત પર પરમાત્માની શક્તિને યાદ કરીએ. ઓહો, આ પ્રભુની કૃપાથી, પ્રભુની શક્તિથી મેં મારી આંખ ઉગાડી, મને તો ઊંઘમાં કંઈ ખબર નહોતી. નિદ્રામહી નહીં હતું તન ભાન જ્યારે, નિદ્રામાં શરીરનું ભાન નહોતું, નિદ્રામાં આજુબાજુના વાતાવરણનો ખ્યાલ નહોતો, નિદ્રામાં સ્વજનો, મિત્રો, પરિજનો કોઈની પણ સ્મૃતિ નહોતી. તો તે નિદ્રાની અવસ્થામાંથી મને જેણે જાગૃત કર્યો તે શક્તિનું સ્મરણ પ્રભાત કાળે પથારીમાં જ માનવે કરવું જોઈએ, દરેક માનવે કરવું જોઈએ. પણ આપણે યાદ કરતા જે શક્તિ રોજ આપણી સેવા અજ્ઞાત રીતે કર્યા કરે, અદ્રષ્ટ રીતે કરે, આપણે એને જોતા નથી, જાણતા નથી, છતાં એ શક્તિ નિરંતર જ્યારથી આપણને જીવન પ્રાપ્ત થયું છે ત્યારથી માંડીને આ જીવનનો અંત આવશે ત્યાં સુધી આપણી સેવા નિયમિત રીતે કર્યા જ કરે છે. આપણી અંદર રહીને આત્મા રૂપે રહીને પરમાત્મા રૂપે રહીને તે શક્તિને આપણે ખોલી જઈએ અને આપણે બહાર તે શક્તિને શોધવા માટે ફાંફા મારીએ, તીર્થોમાં જઈએ, જુદા જુદા મહાન સ્થાનોમાં જઈએ, ગિરજાઘરોમાં, ચર્ચોમાં, મસ્જિદમાં તેની શોધ કરી. શક્તિ તો અંદર છે જે આપણને જગાડે છે, આત્માને જે નવજીવન પ્રદાન, અંગને શરીરને નવજીવન પ્રદાન કરે છે આત્મા રૂપે રહી, તે શક્તિનું પ્રભાત કાળે સ્મરણ કરે. ધ્રુવજી તે શક્તિને યાદ કરે છે. શ્રીમદ ભાગવત યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના. અંતઃ પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તામ સંજીવયતિ. ધ્રુવજી કહે છે જે શક્તિ મારી અંદર પ્રવેશ કરીને મારી વાણી જે સુતેલી છે તેને સંજીવયતિ, સંજીવન પ્રદાન કરે છે, જીવન આપે, જાગૃત કરે. તે સિવાય તો ધ્રુવજી સ્તુતિ કરી શકે તેમ હતા. ભગવાને સ્પર્શ કર્યો પોતાનો દિવ્યો ત્યારે જ ધ્રુવજીની વાણી વહેતી થઈ. એટલે આપણે ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે યાદ કરીએ છીએ ને મુકમ કરો તી વાચાલ. મોંઘાઓને વાણી જે આપે છે, પંગુમ લંઘે તે ગીર્યું, પાંગળાઓને પર્વત ઓળંગવાની ક્ષમતા પ્રદાન કરે, આ પરમાત્માની પરમ કૃપા છે. યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ. તો ધ્રુવજી કહે છે કે જે મારી અંદર રહીને આત્મારૂપે વાસ કરીને મારી જે સુતેલી શાંત વાણી છે તે વાણીને જંકૃત કરે છે, જગાડે છે, મને બોલવાની શક્તિ પ્રદાન કરે છે. વળી અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વગા દીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. વળી હસ્તચરણ હાથ પગ, શ્રવણ કાન, ચામડી, નાસિકા, હૃદય, મન, જુદી જુદી જે ઇન્દ્રિયો, જુદા જુદા જે અંગો અને ઉપાંગો છે તેમને પણ પોતપોતાના કર્તવ્યમાં પ્રવૃત્તિ કરવાની શક્તિ આપે છે. તે જે આત્માની પરમાત્માની શક્તિ છે તે શક્તિને નમસ્કાર, નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ જે પુરુષ પરમ પુરુષ છે તે પરમ પુરુષ પરમાત્માને નમઃ, હું નમસ્કાર કરું છું. વેદોમાં પરમાત્માને માટે પુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરમાત્માને પુરુષ કયા, એટલા માટે આપણે જોઈએ તો યજુર્વેદમાં આખું પુરુષ સૂક્ત ચાલે છે. પરમ પુરુષ, પુર એટલે નગર, અંગ્રેજીમાં જેને આપણે સિટી કહીએ તેને સંસ્કૃતમાં પુર કહેવાય, નગર. ઉષ એટલે રહેવું, ટુ ડ્વેલ. તો જે નગરમાં રહે છે તે પુરુષ. પંચમહાભૂતનું આપણું આ નાનકડું નગર, બ્રહ્માંડનું આપણી આજુબાજુનું વિશાળ નગર, એની અંદર જે વસે, દરેક જીવમાં વસે, જળમાં વસે, ચેતનમાં વસે, સરિતામાં વસે, સાગરમાં વસે, સૂર્યમાં વસે, ચંદ્રમાં વસે, સર્વત્ર વસે, ચેતન બનીને વસે, એ જે રહેનાર છે આખા પૂરમાં, બ્રહ્માંડ રૂપી પૂરમાં અને આપણા શરીરના નાના પૂરમાં, તે પુરુષ પરમાત્મા, તે પુરુષ. વેદમાં પુરુષ શબ્દ એટલા માટે પરમાત્માના અર્થમાં પ્રયોજવામાં, વાપરવામાં આવેલો છે. પુરુષ સપર પાર્થ ભક્ત્યા લભ્યસ્તનન્યા. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ પરમાત્માને પુરુષ કયા છે. પુરુષ સપર પાર્થ ભક્ત્યા લભ્યસ્તનન્યા યસ્યાંતસ્થાની ભૂતાની યેન સર્વમ ઇદમ તતમ. આજે પરમ પુરુષ પરમાત્મા છે તે સંસારમાં અંદર અને બહાર સર્વત્ર રહેલા છે, એની અંદર બધા જ ભૂતો વસે છે, એ બધા જ ભૂતોમાં છે અને છતાં સર્વથી પર છે. તો આ પુરુષ સુક્ત આખું યજુર્વેદની અંદર મૂકવામાં આવ્યું છે વેદના ઋષિઓ દ્વારા. સહસ્ર શીર્ષા પુરુષ सहस्राक्ष सहस्रपा सभूमि चतुष्टो वृत्त्यात्यतिष्ठ दृशांगुल हितावानस्य महिमातो जायांश्च पुरुषः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं देवी। पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यं हुतामृतत्व शेषान्नो यदन्ने नाति रोहति। आ पुरुष छे परमात्मा, एनो महिमा वेदना ऋषिओए गायो। हजारों माथा एना छे, सहस्र शीर्षाह सहस्राक्ष हजारों आंख छे तेनी, सहस्रपाद हजारों चरण छे, ज्यां ज्यां भक्तों पोकारे त्यां हाजर जो छे, हजारों चरण हजारों श्रवण एटले कान तेना छे। आखी पृथ्वी ने ब्रह्मांड ने चारे तरफ थी वीटी वड़ी ने वड़ी ब्रह्मांड थी पण ते अलग छे। एना महिमा ने कोण पूरेपूरो समझी शके, कोण समझावी शके, कोण जाणी शके, कोण जणावी शके। जे काई देखाय छे संसारना रूपमा ते बधुं ज ते परमात्मानुं सर्जन, ते परम पुरुषनुं सर्जन छे ए प्रमाणे वेदना ऋषिओ कहे छे। तो पुरुष सूक्त तेज पुरुष शब्दनो प्रयोग भागवतमां ध्रुवजी करे छे। नमः पुरुषाय तुभ्यम, हे परम पुरुष परमात्मा हूं तमने नमु छु। तमने कोने? पुरुष ने परमात्मा ने, के जेमना होवाथी वाणी संजीवन प्राप्त करे, आंख जोवानी शक्ति थी संपन्न बने, कान सांभळवानी शक्ति थी संपन्न थाय, हाथ पग हलन चलन करे, हृदय संवेदनशील बने। आ शक्ति तो प्रभात काले जारे पथारी माथी उठीए त्यारे सौथी प्रथम आ शक्ति ने आपणे याद करी शकीए। हे प्रभु, तमे मने जगाड्यो, मारा मां तो जागवानी शक्ति नहोती, हूं तो लाचार हतो, निद्रावस्था में शरीर नु भान नहोतुं, कोई मने उचकीने क्यांय लई जात तो खबर न पड़े। घणा माणसोने ऊंघ में उचकीने लई जवामां आवे छे, ने कई ज खबर पड़ती नहीं, लई जाय छे। केटलाक ऊंघणसियो एवा होय छे के ऊंघमां नुगमां चाले, थोड़ा वक्त चाल्या ज करे। तो आ निद्रावस्था माथी तमे मने जागृत करो, हे प्रभु तमारो आभार। कोई दिवस आपणे भगवाननो आभार मानीए छीए? नथी मानता। अहींया मैं जेटली वार थैंक यू सांभळ्यू एटली वार भारत में सांभळ्यू नहोतुं, अमेरिका में थैंक यू हलता चलता सांभळ्यू, इंग्लेंड में सांभळ्यू हलता चलता थैंक यू। आ प्लेन में बेसीए तो पण त्या सूचनाओ आपे, कहेवे तमारू प्लेन छे ते न्यूयोर्क पहोंचवानुं छे, त्यांनी आबोहवा आवी छे, आटलो वखत हवे तमने प्लेन में लागशे, आटली सूचना जेजो तापवानी छे ने सूचना। तो ए पाछू के थैंक यू, आमां थैंक यू कहेवानुं होतुं छे तो आपणने इन्फॉर्मेशन आपी रह्या छे, आपणे तो कंई कह्युं नथी, पण ए थैंक यू कदाच एटला माटे थैंक यू के छे सांभळनाराओने કે તમે સાંભળ્યા અમને કોઈપણ જાતના બડબડાટ વગર, એટલા માટે થેન્ક યુ, આભાર, સારી વાત છે। કોઈને આપણે રસ્તો પૂછીએ તો પછી કે આમ તમે ગો રાઈટ લેફ્ટ સ્ટ્રેટ આમ ધેન રાઈટ ધેન લેફ્ટ, પછી કે થેન્ક યુ। હવે થેન્ક યુ આપણે કહેવાનું કે થેન્ક યુ એને કહેવાનું? એકવાર મેં એક માણસને પૂછ્યું, ઇંગ્લેન્ડમાં અમારે એક અજાણ્યા શહેરમાં જવાનું હતું પ્રવચનો કરવા, લીડ્સ શહેરમાં જ્યાં ટેસ્ટ મેચો રમાય છે ઇંગ્લેન્ડમાં, તો લીડ શહેરમાં જ્યાં જવાનું હતું ત્યાં અમે તો પહેલી જ વાર જઈ રહેલા મોટરમાં, જે ભાઈ કાર લઈને અમને લઈ જવા આવેલા તે પણ પહેલી જ વાર લીડ્સમાં પ્રવેશ કરતા હતા, નકશો હતો। પૂછતા પૂછતા આગળ ચાલ્યા, કઈ ખબર ન પડી પાછી, એટલે ભાઈ ઉભા રહ્યા, મોટર ઉભી રાખી, નીચે ઉતર્યા, એક પોલીસ માણસ હતો એને પૂછ્યું, તેણે બતાવ્યું કે આ પ્રમાણે જાઓ, આગળ જાઓ, આગળ જાઓ, વળી પાછા પૂછજો। એ રીતે અમે આગળ ચાલ્યા તો પછી એ પોલીસે કહ્યું થેન્ક યુ, વળી હવે આગળ ચાલ્યા તેને કહેલું તે પ્રમાણે જ યુનિવર્સિટીનું એક મકાન આવ્યું, એટલે પછી તે મોટર ઉભી રાખી, તો બાર પ્રોફેસરો ઉભેલા એક બે, એટલે પેલા ભાઈ ઉતરીને વળી પ્રોફેસરો પાસે ગયા કે અમારે અમુક ઠેકાણે જવું છે તો કેવી રીતે જઈ શકીએ। પ્રોફેસરો વાતો કરતા હતા પરંતુ વાતોને મૂકીને જરા પણ કંટાળો બતાવવા સિવાય શાંતિથી બહુ જ આનંદથી હસતા હસતા એમણે કહ્યું કે હો તમારી બાજુ જવાનું છે તો જરાક હવે આગળ જાઓ, બહુ હવે દૂર નથી, લેફ્ટ રાઇટ સ્ટ્રેટ એમ બધું બતાવી દીધું એણે, વળી કે આગળ પાછા કોઈને પૂછ્યો, વળી પાછી એ પ્રોફેસરે કહ્યું કે સમજી ગયા તમે બરાબર, તો કે આ તો કે થેન્ક યુ, ચાલ્યા વળી પાછા આગળ ચાલ્યા મોટરમાં, થોડો વખત થયો, ઘણું દૂર હતું, એટલે વળી પાછું એક ઠેકાણે ત્રણ ચાર રસ્તા ભેગા થતા હતા ત્યાં એક સાઈડમાં મટન ઉભી રાખી ત્યાં આગળ એક પ્રૌઢાવસ્થાએ પહોંચેલા જીવનના લાવા તો લઈ ચૂકેલા છતાં હજુ કાંઈક રસ બાકી રહ્યા હશે એટલે બે પતિ પત્ની હોય કે પછી મિત્રો હોય અહીંયા તો ઓળખવાનું બહુ જ મુશ્કેલ થઈ પડે આપણને કે પતિ પત્ની છે કે મિત્રો છે કંઈ આપણને ખબર અહીંયા જ પડે નહીં આપણા ભારતમાં તો સહેલાઈથી આપણે ઓળખી શકીએ કારણ કે અમુક અવસ્થામાં મિત્રો અમુક જ રીતે વર્તે ભારતમાં એવું જોવાય અહીંયા કંઈ એવી કંઈ આપણને ખબર નહીં પડે એટલે ગમે તે હોય પણ મોટી ઉંમરના હતા 55-60-65 તે વાતો કરતા હતા ગુપ્તે હો બહુ જ સારી રીતે હાથ પર હાથ મૂકીને વેટીને પણ હવે અમારે પૂછવું તો એટલે શું કરીએ મટર ઉભી રાખીને અમારા મટરવાળા ભાઈ હતા તે ત્યાં ગયા એમની પાસે એટલે એમણે તરત જ બહુ જ રસપૂર્વક કહ્યું કે હવે તો બહુ જ પાસે છે આ તમે આ રસ્તા પર ચાલ્યા જાઓ એટલે તમારી જગ્યા આવી જશે વળી પાછી એમણે કહ્યું થેન્ક યુ તો હવે તો પેલા ભાઈએ એમને પૂછ્યું કે આ અમારે થેન્ક યુ કહેવાનું એને બદલે તમે થેન્ક યુ કહ્યું એટલે તરત એમણે કહ્યું કે જુઓ તમે અમને સેવા કરવાની તક આપી અમે માનવ તરીકે તમને ઉપયોગી થઈ શકીએ એવો અવસર તમે પૂરો પાડ્યો તમે અમને પૂછવું ન હોત તમે તમારી સેવા કેવી રીતે કરી શકો તો અમે જે તમને માહિતી આપી ઇન્ફોર્મેશન પ્રદાન કરી તે દ્વારા અમે તમારી સેવા કરી શક્યા આનાથી વધારે બીજું શું હોય એટલે તમે અમને સેવાનો અવસર આપ્યો એ માટે અમે તમને થેન્ક યુ કહીએ છીએ આ સ્પિરિટ છે બોલો હિન્દુસ્તાનમાં આ સ્પિરિટને આવતા બહુ વખત ત્યાં પણ કેટલાક માણસો છે નથી એવું નથી પણ અહીંયા તો ડગલે ને પગલે આવું દેખાય આપણને આવું સ્પિરિટ દેખાય થેન્ક યુ રસ્તો બતાવનારને પછી પેલા ભાઈ થેન્ક યુ કહેતા તો આ અમારા મોટરવાળા પણ કહેતા હા થેન્ક યુ પણ એ પછી થેન્ક યુ કહેતા પેલા પહેલો જ થેન્ક યુ કહી દે સમજી ગયા હવે ઠેકાણે ચા પીવા માટે કોઈ માણસોને બોલાવેલા ચાની સાથે નાસ્તો પણ હતો એટલે ચા ને નાસ્તો બધો થઈ ગયો પછી તે પેલા પીનારા ને ખાનારા હતા એમને ઘેર જવાનો વખત આવ્યો એટલે કે થેન્ક યુ હવે તમે કેમ થેન્ક યુ કર્યું તો કે આ નાસ્તો ને ચા મજાનો મળ્યો ઘેર પણ આટલી સરસ ચા હંમેશા આવતી નથી એટલે થેન્ક યુ કર્યું આપણે આપણને નાસ્તો ભરપેટ કરાવ્યો છે માટે થેન્ક યુ બહુ સારું નાસ્તો જે કરાવે છે તેને થેન્ક યુ રસ્તો જે બતાવે છે તેને થેન્ક યુ બધાને વાત વાતમાં થેન્ક યુ તો પછી જે પરમાત્માની પરમ શક્તિ પથારીમાંથી જગાડે ને કોઈ દાડો થેન્ક યુ કહ્યું આપણે બોલે કેટલું મોટું કામ આ શક્તિ કરે છે પેલા તો રસ્તો બતાવે છે કે ચા પાણી કરાવે આ તો જગાડે છે આપણને એ જો ન જગાડે તો ખલાસ બધું શાંત થઈ જાય આખું જીવન જ શાંત ચાલી શકે જ નહીં પછીથી જીવન તો એને નમસ્કાર કરે છે ધ્રુવજી એ શક્તિને પ્રભુ તમે મારી આંખને ઉગાડી તમે મારી વાણીને વહેતી કરી તમે મારા કાનને સાંભળવાની શક્તિ આપી તમે મારા હૃદયને સંવેદનશીલ બનાવ્યું હું તમને નમસ્કાર કરું છું તો પ્રભાત કાળે પથારીમાં જ આપણે આ રીતે પરમાત્માના સ્મરણની સાધના કરી શકીએ પ્રભાત કાળે જ રાહ જોવાની જરૂર નથી સ્નાન તો પછી કરીશું મંદિરે પછી જઈશું ગીતા પાઠ કરવાનો હશે તો પછી કરીશું ભજન પછી ગાઈશું પણ એ પહેલા જાતો હજુ તો પથારીમાં બેઠા જ થયા નથી ઉઠ્યા છીએ આંખ જ ઉગડી છે તે જ વખતે તે શક્તિનું સ્મરણ કરી શકીએ હે પ્રભુ તમે મને જગાડ્યો હું તમને ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું હું તમારો આભાર આવી રીતે મને રોજ જગાડજો રોજ જગાડ્યા જ કરજો અને હું તમને વચન આપું છું કે તમે મને જગાડ્યો તો હવે તમારે પશ્ચાતાપ ન કરવો પડે એવા સત્કર્મો હું કરીશ તમે તો મને જગાડી દીધો પણ હું પછી કુકર્મો જ કરવા માંડું તો તમને વિચાર થાય કે આને ઊંઘતો રાખ્યો તો કંઈ ખોટું નહોતું સંસારમાં અશાંતિ ઓછી ઉભી કરતા થાય જાગીને આ કંઈ દોડતો તો નથી ન કરવાના કામો કર્યા કરે એના કરતા ઊંઘતો રાખ્યો તો શું વાંધો હતો એમ તમને ન થાય ભૂલી ચૂકે પણ એટલા માટે તમે મને જગાડ્યો તો હું એ જાગૃતિને વફાદાર રહીને જીવનમાં જાગ્રત રહીને ડગલે ને પગલે સત્કર્મોનું અનુષ્ઠાન કરીશ બોલો કોઈ માણસે આપણને થાપણ આપી હોય કે લો ભાઈ આ 1 લાખ રૂપિયા છે પ્રેમથી વિશ્વાસથી આપ્યા હવે 1 લાખ રૂપિયાને આપણે વેડફી નાખવા હોય તો 1 કલાકથી પણ ઓછા સમયમાં વેડફી શકીએ વેડફી નાખવાના ઘણા રસ્તા હોય છે પણ એનો સમજપૂર્વક સદુપયોગ કરવો હોય તો થોડો ટાઈમ લાગે છે યોજના બનાવવી પડે છે 1 લાખ રૂપિયા છે મોટામાં મોટી જવાબદારી થાપણ અસ્કયામત આપણી પાસે પડેલી છે તો એને એવી ઠેકાણે ઉપયોગ કરો કે જે માણસે આપણને આ રકમ આપી છે તેને એમ લાગે કે મેં રકમ સારા હાથમાં આપી હતી અને એનો સદુપયોગ થયો હતો. એવી રીતે એનો ઉપયોગ આપણે કરીએ, સંભાળીને ઉપયોગ કરીએ છીએ. જેને રકમ આપી છે તેને પણ જયારે જાણે છે ત્યારે સંતોષ થઈ જાય કે બહુ સારા માણસને મેં રકમ આપી હતી, એનો બહુ જ સત્કર્મપૂર્વક ઉપયોગ થયો. ઘણા માણસો અમને રકમો આપે, ભારતમાં આપે છે, પરદેશમાં પણ આપે છે, અમે ના કહીએ છીએ તો એ કે નહીં લો, સત્કર્મમાં વાપરજો એમ કે તમે તરત લઈ લઈએ. જયારે એમ કે સત્કર્મમાં વાપરજો તો અમે વિલંબ કરતા જ નથી, કારણ કે આપણા દેશમાં તો એટલા બધા કર્મો છે, એટલી બધી ગરીબી છે કે તમે જેટલા પણ પૈસા વાપરો તેટલા ઓછા પડશે. ભારતમાં એવું છે, તરત અમે લઈ લઈએ. લઈને પછી કવરમાં તે રકમને મૂકી અને એના ઉપર અલગ લખીએ, સારા કામમાં વાપરવા માટે. જે ભાઈએ આપ્યા છે તેનું નામ લખીએ, જે રકમ આપી છે તે રકમ લખીએ, તે તારીખ લખીએ. એવા કવરો તમે ભારતમાં અમારી પેટીને જુઓ તો 8-10 ફરતા જોઈએ, અમારી સાથે રકમો ફરતી જુઓ. અહીંયા ફરે છે, અહીંયા પણ કેટલાક માણસોને એવું થાય છે યોગેશ્વરજીને આપણે રકમ આપો નથી, આપણે તો સારું કામ ક્યાં કરવું કઈ ખબર પડતી નથી, અમેરિકામાં ક્યાં સારું કામ કરવાનું છે. અહીં તો બધા જોબ કરે છે, અહીં તો સરકાર પણ હેલ્પ કરે છે, પણ આપણા દેશમાં તો બહુ જ મુશ્કેલીઓ છે. તો આપો, વિશ્વાસથી આપે છે, વિશ્વાસથી આપે છે કે આપણા નાણાંનો સદુપયોગ થશે. તો અમે એ વિશ્વાસને વળગી રહીને દેશમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં આંખને ઉઘાડી રાખીએ છીએ. કોણ બેકાર છે, કોણ ગરીબ છે, કોને ખાવાની મુશ્કેલી છે, કોને કપડાની મુશ્કેલી છે, કેવા વિદ્યાર્થીઓ એવા છે જેને ફી વગર ભણવાની તકલીફ છે, પુસ્તકો વગર ભણવાની તકલીફ છે, વ્યાધિ છે, હોસ્પિટલમાં રહીને દવા કરાવી શકે તેમ નથી. આપણા સમાજમાં તો આવા અનેક કિસ્સાઓ હોય, જો આપણી આંખ ઉઘાડી હોય તો આપણને આવા પરિવારો ઘણા જોવા મળે. અને એવા પણ પરિવારો છે જેમને તમે પૈસા આપવા જાઓ તો તે લેવા તૈયાર ન હોય. તમારે વિનંતી કરવી પડે કે નહીં લો, તો કે ના. અમારી આ સ્થિતિ કે અમારે કોઈનું લેવું પડે, આમ એમને ઓછું આવે છે. બધા માગણો નથી, કાંઈ ભિખારીઓ નથી કે લેવા તૈયાર થઈ જતા હોય. તમારે ઘણો આગ્રહ કરીને તેમને છેવટે આપવું પડે, અને એમને છતાં પણ દુઃખ રહે કે અમારી આ સ્થિતિ કેવી, કે અમારે આજે મદદ લેવી પડે છે. એવા વિદ્યાર્થીઓ છે, એવા ગરીબ કુટુંબો છે. તો જ્યારે એવા કુટુંબોને અમે જોઈએ ત્યારે અમે આ રકમને બહાર કાઢીએ. એ લોકો એવું પણ ઈચ્છતા હોય કે અમને મદદ મળે તે બીજા કોઈ જાણે નહીં, તમે કોઈને જણાવીએ નહીં, તે જ જાણે, અમે જ જાણીએ, ભગવાન જાણે, મદદ આપીએ. અને પછી જે અમને મદદ કરવા માટે રકમ આપતા હોય તેને કોઈક વાર જણાવીએ કે ભાઈ તમારી રકમમાંથી અમે આ ઉપયોગ કર્યો, આ વિદ્યાર્થીને અમે ફી આપી, આ સ્કૂલમાં અમે ગરીબ વિદ્યાર્થીઓને માટે આ રકમ મોકલી છે, આ અન્ન ક્ષેત્રમાં તમારી રકમનો ઉપયોગ કર્યો છે, આ એક વ્યક્તિ વિધવા જેને ખાવા પીવાની ઘણી મુશ્કેલી છે, જેને નાના નાના છોકરાઓ છે, હમણાં જ તાજેતરમાં વિધવા બનેલી છે, તેને અનાજ અમે લાવી આપ્યું છે, કપડાં કરી આપ્યા છે, એના છોકરાઓને સ્કૂલમાં યુનિફોર્મના પૈસા નથી, અમે એનો યુનિફોર્મ કરાવી દીધો છે, તમારી રકમ તે ખાતે અમે વાપરેલી છે. એને જણાવી, જણાવવાની ઈચ્છા ન હોય તો પણ અમે જણાવી. તો જે માણસોએ આ રકમો આપી વિશ્વાસપૂર્વક, તે રકમો બહુ જ સંભાળપૂર્વક આપણે વાપરીએ છીએ તો આપણને પણ સંતોષ થાય છે, તે માણસને પણ સંતોષ થાય. તો ઈશ્વરે જ્યારે આટલી મોટી મિલકત આપણને આપી, મનુષ્ય શરીર, માનવ જીવન, દેવોને પણ જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, બધું જ આપ્યું, તો પછી આપણું કર્તવ્ય છે કે આપણે આ રકમને, માનવ જીવનને સારામાં સારી રીતે વાપરવું જોઈએ. પ્રત્યેક પળે સાવધાન રહી અને એનો ઉત્તમ સદુપયોગ એવી રીતે કરવો જોઈએ કે ભગવાનને પણ એમ થાય કે બહુ સારું છે અમને મનુષ્ય બનાવ્યા. બીજાના સુખને માટે, બીજાની શાંતિને માટે, બીજાની સમુન્નતિને માટે પોતાના જીવનનો એ સદુપયોગ કરે છે. ભગવાનને એમ ન થાય કે અમને મનુષ્ય બનાવ્યા એના કરતા ગધેડા બનાવ્યા હોત તો સારું, પશુ બનાવ્યા હોત તો સારું. કારણ કે મનુષ્ય થઈને બીજાને લાતો જ મારે છે, કોઈને ઉગાડતા તો નથી, કોઈની રક્ષા તો કરતા નથી. શિંગડા પૂછડા વગરના પશુ જેવા જ ખાવું પીવું ઊંઘવું એ રીતે જ જીવન પસાર કરે છે. પશુઓ તો બીજાને કામમાંય લાગે છે, આ માણસો તો કોઈને કામમાં લાગતા નથી. અમને મેં મનુષ્ય બનાવ્યા યોગ્ય ન કર્યું, આમ ન થાય ભગવાનને. એને માટે આપણે પ્રત્યેક પળે જાગ્રત રહી આદર્શ મનુષ્ય તરીકેનું જીવન જીવવું જોઈએ, એ આપણું કર્તવ્ય છે. આ અર્થમાં આપણે સવારના પોરમાં પથારીમાં જાગીએ ત્યારે જ ભગવાનને યાદ કરી શકીએ, પ્રભુ તમે મને જગાડ્યો, તમે મારી આંખને ઉગાડી, તમે મારા મનને જાગ્રત કર્યું. હવે આંખ ઘણાની ઉગાડી હોય પણ મન જાગ્રત ન હોય તો જીવન ચાલે નહીં. આંખ ઘણાની આમ ઉગાડી હોય છે પણ મન બંધ એબસન્ટ હોય તો કોઈ વિચાર ન થઈ શકે, કોઈ ભાવ ન થઈ શકે, કશું જીવનનો કઈ અર્થ જ નહીં. પછી તમે મનને પણ જાગ્રત કર્યું, આંખને જાગ્રત કરી, વાણીને જાગ્રત કરી, શરીરને જાગ્રત કર્યું, ચેતન આપ્યું, હવે મને કર્તવ્ય કરવાની શક્તિ પ્રદાન કરી પ્રભુ, હવે ઉત્તમ ઉત્તમ કર્તવ્ય કરીશ. તો બોલો, પ્રથમ સાધના ક્યારે થઈ? પથારીમાં થઈ, પથારીમાં જ થઈ. હજુ તો આપણે પથારીમાંથી બેઠા થયા જ નથી, હજુ આપણે નીચે ઉતર્યા જ નથી, પછી નીચે ઉતરીશું. એ પ્રભુનો આભાર માની પ્રભુને મનોમન પ્રણામ કરી અને પછી શાંતિથી પથારીમાંથી ઉતરે. પ્રાત સ્મરામિ હૃદિ સંસ્ફુર દાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમાંશ ગતિ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈ તિનિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ હો. આ સવારે આનું સ્મરણ કરું છું, આ પરમાત્માની શક્તિ જે સ્વપ્ન જાગૃતિ સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓને જાણે છે, ત્રણેયથી જે પર છે. પ્રાતર્ભજામિ મનસો વચસામગમ્યમ, મનને વાણીથી જે બરાબર જાણી ન શકાય અગમ્ય છે. અંગ્રેજીમાં કહે છે ઇનકોમ્પ્રિહેન્સિબલ બાય ધ ઇન્ટેલેક્ટ એન્ડ સ્પીચ, મન અને વાણી બુદ્ધિથી બરાબર ન સમજી શકાય તેવા છે, અગમ્ય સંસ્કૃતમાં એને કહે છે. એને હું ભજું છું પ્રભાતના કાળ. પ્રાતર્ભજામિ મનસો વચસામ ગમ્યમ વાચો વિભાતિ નિખિલા યદનુગ્રહેણ, જેની કૃપાથી વાણી, જેની કૃપાથી બુદ્ધિ, જેની કૃપાથી મન કર્તવ્ય કરવામાં શક્તિમાન બને છે, એ પરમાત્માની પરમ શક્તિ. યન નીતિ નીતિ વચનૈર્નિગમાવોચુ સ્તમ દેવ દેવમજમચ્યુતમા પુરગ્ર્યમ. પ્રાતર્ભજામિ મનસો તમસઃ પરમર્ક વર્ણમ, અવિદ્યારૂપી અંધકાર એ આત્મામાં નથી, સૂર્યથી વધારે પ્રકાશમાં છે આત્મા, તેનો પ્રાતઃકાળમાં નમસ્કાર કરું છું, વંદન કરું છું, જેને મને જાગૃત કર્યું પ્રાતઃકાળમાં વંદન કરું. પ્રાતર નમામિ તમસઃ પરમર્ક વર્ણમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ. એ પૂર્ણ છે, સનાતન છે, અને એને પુરુષ તરીકે કહેવામાં આવ્યા છે વેદો, પરમ પુરુષ પરમાત્મા. તે પરમાત્માને હું પ્રભાત કાળે નમન કરું છું. યસ્મિન નિદમ જગદશેષમશેષ મૂર્તૌ રજ્વાંબુજંગમૈવ પ્રતિભાસિતમ. પ્રભાત કાળે તે પ્રભુને હું યાદ કરું છું જેમની અંદર આખું એ જગત તાળાને વાળાની પેટે ઉત્પ્રોત થયેલું છે. જેવી રીતે કરોળીઓ પોતાના મોઢામાંથી લાળ કાઢીને જાળું બનાવે, વળી પાછા તે જાળને ગળી પણ જાય, તેમ પરમાત્મા પોતાની અંદરથી જગતને પેદા કરી અને જગતનો લય પણ કરે છે, તેવા પરમાત્માને હું પ્રાતઃ કાળે નમન કરું છું. પથારીમાં હજુ તો બેઠા તમે છો, તમને કેટલી બધી સાધના થઈ ગઈ, તમારામાં જો શક્તિ હોય તો કેટલી બધી સાધના થઈ, પણ આપણી શક્તિઓ જતી રહી છે. ઋષિઓ તો ઘણું બધું મૂકી ગયા પણ આપણે એનો ઉપયોગ કરવાનું છોડી દીધું છે, એટલે આપણે ફાંફા મારવા પડે છે. આમાં જોબ ક્યાં વચ્ચે આવે છે? આમાં શોપ ક્યાં વચ્ચે આવે છે? આ તો પથારીમાં જ કરવાની વાત થઈ, બેઠા બધા બેઠા તો થવાના જ છે. તે જ વખતે આ વિચારો થઈ ગયા, તે જ વખતે ભાવ થઈ ગયા, તે જ વખતે સ્પિરિચ્યુઅલ બ્રેકફાસ્ટ થઈ ગયો, આત્માનો નાસ્તો થઈ ગયો, હવે કરો ને જોબ, હવે જાઓ ને શોપમાં, કોણ ના પાડે છે તો કરવાનું જ છે ને. પ્રથમ જ થઈ ગયું તે પ્રભુને આપણે યાદ કરી નાખ્યા, પ્રભુ ઓ ધી ઓલ માઇટી લોર્ડ થેન્ક યુ, આઈ કોંગ્રેચ્યુલેટ યુ ફ્રોમ ધી બોટમ ઓફ માય હાર્ટ, ફ્રોમ ધી ઇનર મોસ્ટ ઓફ માય કોન્શિયન્સ, અમારા અંતરના અંતરતમમાંથી આપને અભિનંદન કરું છું, આભાર આપનો માનું છું. સવારના પોરમાં જરા બોલો તો ખરા, રીતે પ્રભુને વાત તો કરો. અમથા ચાનો પ્યાલો પાનારને થેન્ક યુ કરતા ભરો છો, આટલી મોટી જે તમારી સેવા કરે રોજ એને જરા ક્યાંક તો કરો. સાંભળશે તમે એને નથી જોતા, પણ એની કરામતને તો જોઈ ને તમે કેવા જાગૃત કર્યા તમને, નહીં તો તમે સુઈ જાય છે માણસો ત્યારે જોવા નીકળજો એક વાર, પાંચ પચીસ માણસો સૂતા હોય ને ત્યારે જોવા જેવું હોય, કોઈના મોઢા અંદર માખીઓ પડે ફાટેલા, કોઈના હાથ, કોઈના પગ, હા કોઈના પગ આમ તૂટ્યું વાળેલા, માના ગર્ભમાં હોતા હોય એવા, પેટમાં હોતા એવા, કોઈ ઊંધા હોઈ જાય બોલો, કોઈ વળી પાસે હોય એના ઉપર હાથ નાખી ના મૂતા હોય. પેલો જયારે જાગે ત્યારે ક્યાં સરખો રાખો, દુખાડી નાખો હાથમાં રાખો. બાળકો મોટા માણસો પણ આવી રીતે સુવા ટેવાયેલા હોય છે બોલો, સૂ એ પણ એક કળા છે. કેટલાક સુતા સુતા એવા આળોટી કે પથારી ક્યાં આવે જાય, કે પલંગ હોય તો નીચે ઢાપ કરીને કોઈ પડે ખરા, સમજાને લેવાને માટે નીચે જ આપણે પથારીઓ કરવી પડે. જાણીએ કે આ આળોટવાની ટેવવાળા છે, જાણી લઈએ, એટલે નીચે જ પથારી કરો ને જેટલું આળોટ્યું તો આળોટો, કઈ વાત હોય. આ રીતે માનવ અચેત બની જાય છે નિદ્રાવસ્થા, અને તે વખતે અનકોન્શિયસ માનવ, અનકોન્શિયસ હોય એને ભાન ન, આ શક્તિ એને જાગૃત કરે, એ શક્તિ એની ચોકી કરતી હોય, રક્ષા કરતી હોય કે આને જગાડવાનું છે. આના પ્રારબ્ધ કર્મો બાકી છે, ભલે ને લાંબુ મોઢું કરીને ફાટેલા મોઢે પડ્યો, પણ એને જાગૃત કરવાનો છે આપણે, એને પાસે કામ પાછું લેવાનું છે, કર્મના ફળો ભોગવવાના છે. તો આ શક્તિને આપણે યાદ કરીએ સવારના પર્વે, દરેક ક્રિયા કરતી વખતે યાદ કરી શકાય, પણ સવારથી એનો આરંભ થાય, આપણા જીવનની સાધનાનો આરંભ સવારથી. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ, ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ, રાધારમણ હરિ ગોવિંદ જય જય,
રાધારમણ હરિ ગોવિંદ જય જય
ગોવિંદ, જય જય ગોપાલ જય જય
ગોવિંદ, જય જય ગોપાલ જય જય
રાધારમણ હરિ ગોવિંદ જય જય,
રાધારમણ હરિ ગોવિંદ જય જય
ગોવિંદ, જય જય ગોપાલ જય જય
ગોવિંદ, જય જય ગોપાલ જય જય
રાધારમણ હરિ ગોવિંદ જય જય,
રાધારમણ હરિ ગોવિંદ જય જય
હવે આપણે ભગવાનનો વાર્તાલાપ સત્સંગ આપણે કઈ ઓછા વખત માટે કર્યું છે, આપણે લગભગ 40 મિનિટ સુધી કર્યું છે સત્સંગ, 40 મિનિટ અને જો તમે એકાગ્રતાથી સાંભળ્યું હશે તો આજે તમને ઘણું જાણવાનું મળ્યું હશે, નવું જ પોઈન્ટ, નવો જ મુદ્દો.
તમારા કોઈ ધર્મગ્રંથો માંજુ છે તેવી વાત તમને જાણવા મળી, તેવી વાત એકાગ્રતાથી જો સામે તેવી રીતે સત્સંગ કરો, ભગવાનનો વિચાર કરો, જીવનને બને તેટલો ઉત્તમ રાખો, આનંદ આનંદ જીવનમાં થઈ જાય. હવે મા સર્વેશ્વરી ભજન સંભળાવશે આપણને.
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો. જેને પીને રદા
પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે. नश्यते पूर्णस्य पूर्णमादाय
पूर्णमेवा।